તારીખ 11/7/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 465 અને 466 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 176
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 381 465 નો પત્રચાર છે. છેલ્લા બે પેરેગ્રાફ લઈએ. પોતાના આત્માની વર્તમાન સ્થિતિ દર્શાવે છે, લખે છે સૌભાગભાઈને કે અમારી સ્થિતિ એવી છે કે આખો દિવસ નિવૃત્તિના યોગ્ય કાળ નહીં જાય ત્યાં સુધી સુખ નહીં રહે. આ પ્રવૃત્તિ કરવામાં અમને જરાય સુખ નથી. જે સંસારિક પ્રવૃત્તિ કરવી પડે છે વ્યવસાયાદિની, એમાં અમને સુખ તો નથી, હોશ નથી, ઉત્સાહ નથી. ઉપાધિ અથવા દુઃખને વેદીએ છીએ એવી અમારી સ્થિતિ છે. એટલે સંપૂર્ણ નિવૃત્તિને ચાહે છે પોતે. થોડીક પ્રવૃત્તિ કલાક બે કલાકની રાખીએ, બાકીના સમયમાં કાંઈક આત્મસાધન કરતા રહેશું એવો વિચાર પણ 26મી વર્ષે નથી કર્યો. આત્મા આત્મા બે વખત આત્મા લખ્યો છે એટલે એકલો આત્મા એમ. પોતાના આત્મ સ્વરૂપ સિવાય બીજી વાત નહીં એમ. એક આત્માનો વિચાર, બારમા જ્ઞાની પુરુષની સ્મૃતિ જેની આત્મરમણતા વિશેષ હોય એવા જ્ઞાની પુરુષનું સ્મરણ, તેના મહાત્મની કથા વાર્તા અને તેમના સદગુણોનો મહિમા, એમના મહાત્મની એટલે એમના સદગુણોનો મહિમા અને તેમના પ્રત્યે અત્યંત ભક્તિ એવા મહાપુરુષ પ્રત્યે અત્યંત ભક્તિ, કેમકે પોતાને પ્રાપ્ત કરવું છે ને, એવા ગુણો પોતાને પ્રાપ્ત કરવા છે, તેમના પ્રત્યે અત્યંત ભક્તિ, તેમના અનવકાશ આત્મચારિત્ર પ્રત્યે મોહ, એમનું જે ચારિત્ર છે એ ધારાવાહી છે એમ કહે છે. અનવકાશ એટલે જેમાં આંતરો પડતો નથી, અવકાશ પડતો નથી, ખાલી કંઈ વચ્ચે થતું નથી, એવું તેમનું અનવકાશ આત્મચારિત્ર છે, આત્મરમણતા છે. તેમના પ્રત્યે અમને મોહ થાય છે. મોહ થાય છે એટલે અમારી પણ આવી દશા ક્યારે ઉત્પન્ન થાય એવું અમને રહ્યા કરે છે. એ અમને હજુ આકર્ષ્યા કરે છે. એમની જે અદ્ભુત દશા, એ દશા અમને આકર્ષણ રહે છે. જ્ઞાનમાં એ દશા આવે છે, વિચારવામાં ને કહેવામાં એ દશાની બહુ અલ્પ મર્યાદા સમાવેશ પામે છે. એવી એ દશા છે કે જેને અચિંત્ય દશા કહેવી પડે છે. ચિંતવનમાં પૂરી ન આવી શકે, વાણીમાં તો એથી અધૂરી આવે પણ ચિંતવનમાં પૂરી ન આવી શકે એવી એમની જે દશા છે એમનું અમને આકર્ષણ રહ્યા કરે છે એમ કહે છે. એમના પ્રત્યે એવા ગુણવાન મહાપુરુષ પ્રત્યે અમારા પરિણામ ખેંચાય છે એમ કહે છે. કોઈ વિદ્યમાન છે નહીં પણ સ્મરણ કરે છે કે આવા કોઈ મહાપુરુષ હોય, એવા અમે ક્યારે થઈએ એમ. કહેવાનો આશય તો એમ છે કે એવા અમે ક્યારે થઈએ, તે કાળ ભજીએ છીએ એવો અવસર અમને આવે એનું ભજન ચાલે છે, એનું રટણ ચાલે છે, રાત્રિ દિવસ એ ભજીએ છીએ કે આવી દિશા અમારી ક્યારે થાય. કેવી જ્ઞાની પુરુષને પણ એના પરિણામ અંદરમાં કેવા હોય છે, આ તો વ્યક્ત કર્યું છે એટલે ખબર પડે. નહીતર લોકો તો એમ સમજે કે જ્ઞાની એટલે ઉપદેશ આપે, એમને જ્ઞાન હોય ઘણું એટલે ઉપદેશ આપ્યા કરે બીજાને, એવું નથી. એ પોતે શું ગ્રહણ કરવા માગે છે, ઉપદેશ આપવો એ તો બીજાની વાત થઈ ગઈ, પણ પોતે શું કરવા માગે છે એનો ચિતાર છે. એટલે તો પૂજી બેન શ્રી કહેતા કે લગ્ન લાગે, મુમુક્ષુને જ્યારે સ્વરૂપ પ્રાપ્તિની લગ્ન લાગે, તાલાવેલી લાગે, ત્યારે એને પ્રાપ્ત થશે એ એના પૂર્વ ભૂમિકાના લક્ષણો છે. પૂર્વકાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે, પૂર્વકાળમાં અનેક જ્ઞાની પુરુષો થયા છે, તે જ્ઞાની પુરુષોના વિદ્યમાનતામાં અનેક પ્રસંગો વ્યતીત થયા છે. ધર્મકાળની અંદર તો વિશેષ જ્ઞાની પુરુષો થાય છે, અનેક ધર્મકાર્યો તેમના નિમિત્તે સંપન્ન થાય છે. ગુરુદેવ શ્રીનું કેટલા કાર્યો થયા, એક સમયસર હાથમાં આવ્યું અને કેટલા કામ થયા છે. આખા હિન્દુસ્તાનમાં એક નવી અધ્યાત્મની લહેર ઉઠી, ભાગ્યશાળી હતા તે આકર્ષાયા, એવી વાત થઈ. પૂર્વકાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે, તે કાળ ધન્ય છે. એવા કાળમાં એમ કે પોતે હોત એમ, તે કાળ ધન્ય છે. એનો અર્થ કે અમે પણ એવા કોઈ મહાજ્ઞાની પુરુષના કાળમાં હોઈએ, એ કાળ પણ ધન્ય છે. એટલે કે એમની વિદ્યમાનતામાં, એમના આશ્રયમાં રહેવું થાય એવી ભાવના થાય, એ ધન્યકાળ છે. જીવમાં તે કાળ ધન્ય છે, તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે. જ્યાં તે બિરાજમાન રહ્યા હોય, જ્યાં તેમણે આત્મસાધના સાધી હોય, જેમણે અંતરના અમૃતને પીધા હોય, જે જે ક્ષેત્રે તે તે ક્ષેત્ર ધન્ય છે. ત્યાં તો વિદર્ભમાં એ વધારે યાદ આવતું, શિલા ફરતી ચણી લીધી છે, આગળથી ખુલ્લી રાખી છે દર્શન કરવા માટે. હા, પહેલાં તો સાવ ચણી લીધી હતી, પછી કોઈને વિચાર આવ્યો, અમને વિચાર આવ્યો તો પહેલી વખત, તો આમાં શિલા તો દેખાતી નથી, ટાઇલ્સ ફરતી જો જડેલી દેખાય છે, ટાઇલ્સને હું જોવું છે. ખરેખર તો મૂળ ચીજ છે એ દેખાવી જોઈએ, અંદર ઠેઠ બહાર નીકળે છે. એ વાત કરી કોઈએ, એ શિલા જે આગળ દેખાય છે એ ઠેઠ ઉલીપુર બહાર નીકળે છે, એટલું બધું આમ સપાટ, જે અમુક સપાટ એરિયા હતા ને એવો એક સપાટ એરિયા, 10-20 માણસ બેસી શકે એવો, એવી મોટી શિલા છે. પાછો પણ પાછળ ઘણી છે, પહોળાઈ તો એટલી છે, પાછળ ઘણી છે, ત્યાં બેસતા પૂર્વોમાં પણ ત્યાં આવેલા. અહીંયા અમને અમારા પૂર્વભવનો સત્સંગ અને વૈરાગ્ય બંને સાંભળી આવે છે. અહીંયા આવતા અમને આ બે વાત સાંભળે છે, પૂર્વભવનો અમારો વૈરાગ્ય અને પૂર્વભવનો અમે કોઈ સત્સંગમાં રહેતા હશે. શું ના એમ કે છે વાત એમ છે બરાબર. તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે, તે શ્રવણને એમને જે કાંઈ શ્રુત જ્ઞાનનો પ્રવાહ ચાલ્યો એવા શ્રવણને પણ ધન્ય છે, શ્રવણ કરનારા એવા આત્માને પણ ધન્ય છે, શ્રવણની ક્રિયાને ધન્ય છે એમ કહે છે, અને શ્રવણના કર્તાને પણ ધન્ય છે. શ્રવણ એક ક્રિયા છે સાંભળવાની, એક જ આત્મા અને આત્માની એની ફરિયાદ બે લઈ લીધી, તે શ્રવણને, તે શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિભાવવાળા જીવોને. એ જ્ઞાની પુરુષ પ્રત્યે ભક્તિભાવવાળા જીવો છે તે જીવોને ત્રિકાળ દંડવત છે, ત્રણેય કાળે અમે એને નમસ્કાર કરીએ છીએ, દંડવત નમસ્કાર કરીએ છીએ. એટલે નમસ્કાર નેત્ર વળી નીચેવાળાને ભાવ નમસ્કાર કરે, દ્રવ નમસ્કાર ન કરે. જ્યારે એ પ્રકાર લક્ષમાં આવે, જીવને જ્યારે એવો પ્રકાર લક્ષમાં આવે કે આ પણ જે જ્ઞાની પુરુષને હું માનું છું એ જ જ્ઞાની પુરુષને આ પણ માને છે, તો એના પ્રત્યે નમસ્કારનો ભાવ આવે ત્યારે તિરસ્કારનો ભાવ થવાનો અવકાશ ન રહે, ત્યારે એ અવકાશ ન રહે એમ છે. તો એને પોતે જે જ્ઞાની પુરુષને માને છે એમાં કાંઈક ગડબડ છે. પોતે જે જ્ઞાની પુરુષને માને છે એ વાત એને જ્ઞાની પુરુષને કેમ માનવા, કેવી રીતે માનવા, એ વાત એને હજી સમજાણી નથી. ઓગે ઓગે બીજાની વાંય વાંય હાલો જાય છે, ગાડર જેમ ગાડર હાલાય એમ ઘેટા હાલે એવી રીતે. તે આત્મ સ્વરૂપમાં ભક્તિ, ચિંતન અને આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી, તે આત્મ સ્વરૂપમાં ભક્તિ. આ પોતે શાની ભક્તિ કરે છે? તે આત્મ સ્વરૂપમાં ભક્તિ કરે છે, ચિંતન કરે છે અને આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી છે. જ્ઞાની પુરુષની વાણીને એટલું વિશેષણ લગાડ્યું છે, આત્મવ્યાખ્યાની, જે આત્માનું વ્યાખ્યાન કરે છે જ્ઞાની પુરુષની એવી વાણી છે. આત્માના સ્વરૂપનું, આત્મામાં રહેલા અપૂર્વ ગુણોનું, લોકોત્તર ગુણોનું, અલૌકિક ગુણોનું વ્યાખ્યાન જેમાં હોય તે આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી છે, અથવા જ્ઞાનીના શાસ્ત્રો છે એ વાણી કહો, કે જ્ઞાનીના શાસ્ત્રો કહો, કે માર્ગાનુસારી જ્ઞાની પુરુષના સિદ્ધાંત, ત્યાં સુધી એમને એ વાત લીધી છે કે કોઈ જીવ ક્યાંય પણ કોઈ પણ સંપ્રદાયમાં હોય ના, કેમ કે માર્ગાનુસારી જીવ જૈન સંપ્રદાયમાં જ હોય એવી સંભાવના નથી, ક્યાંય પણ હોય, પણ એ માર્ગાનુસારી હોવાથી કેટલીક વાતો, સિદ્ધાંત જ્ઞાન, અધ્યાત્મનું સિદ્ધાંત એના આત્મામાંથી ઉગે છે, શાસ્ત્રમાંથી નહીં, એના શાસ્ત્રમાં નથી ત્યાં એ વાત. શું કરતા મટે તો તૂટે કર્મ, એ છે મહાભજન અને એનો મર્મ, એ આત્મામાંથી નીકળેલી વાત છે, એમના શાસ્ત્રોમાં એ વાત નથી. પણ એ પણ એક આત્મા છે ને, કોઈ એવી યોગ્યતા વશે એમાંથી એ વાત નીકળી છે કે આમ થાય તો આમ થાય. શું બસ આટલું અમારે આમાં બધું આવી, આખી સાધનાનો વિષય આવી જાય છે. એવી જે સિદ્ધાંતિક વાત હોય છે, માર્ગાની પુરુષ માર્ગાનો સારી જ્ઞાની પુરુષના સિદ્ધાંત, એને જ્ઞાનીનું વિશેષણ લગાડ્યું, કેમ કે એ સિદ્ધાંત જ્ઞાન છે એટલા પૂરતું, ઓલા જ્ઞાની નહીં, સમ્યક જ્ઞાની નહીં. જ્ઞાની પુરુષના સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ, એમાં જે અપૂર્વ વાત છે એ અપૂર્વતાને પ્રણામ. અતિ ભક્તિએ કરીએ છીએ, અમને એનો પ્રેમ છે, એનો અનુરાગ છે. શું જેને આત્માનો અનુરાગ છે તે આત્માને અનુસરીને થતાં જેટલા દ્રવ્ય ભાવો છે, દ્રવ્યો ને ભાવો બે બધા લઈ લઈએ છીએ, એ બધા પ્રત્યે કોઈ પણ જાતના પૂર્વગ્રહ વિના. એ કેમ ફલાણા પંથમાં જન્મો છે એ વાત નથી, નહીતર જે બીજી વાત છે એ તો ગ્રહિત મિથ્યાતને અનુસરતી હોય છે, એને ગૌણ કરે છે. એના આત્મામાં જે માર્ગાનું સર્જીપણાનું તત્વ છે, એ તત્વ બળવાન તત્વ છે. એ તત્વ બળવાન તત્વ હોવાથી એનું અનુમોદન કરે છે, એનો પક્ષ કરે છે, એ જીવ એમાં નહીં રહે. આજનો એ અન્ય મતમાં કાલનો એ જ્ઞાની છે, એમ સળંગ જોવે છે એને, એટલે એનો પ્રથમથી જ આદર કરે છે. જેમ માણસ કોઈ ઘરમાં આવે ત્યારે એને મહેમાનને જમાડે, ચા પાણી નાસ્તો કે જે કાંઈ કરવું હોય તે કરે, મહેમાન ગતિ તો ઘરમાં આવ્યા પછી કરે, પણ ઘરમાં આવ્યા પહેલા આંગણે પણ સ્વાગત કરે ત્યારે એનું વિશેષ બહુમાન કર્યું કહેવાય ને, કે જે ઘરમાં નથી આવ્યા આંગણે આપણે વધારે છે એ પહેલાં થોડુંક એનું સ્વાગત કરો, એ બહુમાનનો વિષય થાય છે. એમ એ માર્ગાનુસારી જીવો આંગણામાં ઊભા છે, જ્ઞાની થવાના આંગણામાં ઊભા છે એ જીવો, એટલે આંગણામાંથી એનું સ્વાગત કરે છે. શું એવી લાઈન છે, માર્ગાની સારી ગુણોમાં શું છે કે કેટલીક લોકોત્તર વાતો જે જ્ઞાની પુરુષના શ્રીમુખેથી નીકળે છે એવી જ વાતોની એને રુચિ હોય છે, અને પોતે પણ એવી જ વાતો કરે છે. કેટલીક કેટલીક વાતો એ પણ એવી જ કરતા હોય છે, કોઈને એમ લાગે કે આ પણ જ્ઞાની લાગે છે, એમ પણ લાગે, પણ એ જ્ઞાની થવા યોગ્ય છે. એટલે આદર કરવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે, એમ લીધું છે. એમ પોતે ભક્તિ કરીએ છીએ એમ કહીને એનો અર્થ એમાંથી નીકળે છે કે મુમુક્ષુએ પણ એ આદર કરવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, સંમત કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે, જરા પણ નિષેધવા કે તિરસ્કાર કરવા યોગ્ય નથી, એમ લેવું છે. હા, એ અંતસ્પૂર્ણ, એની સ્વતંત્ર યોગ્યતા છે. હા, કાંઈ બિલકુલ અભણ હોય, એટલે એના આત્માને આ બધું રુચ્યું છે એ વાત નક્કી છે. આ બધી વાતો અને આ વિષય એના આત્માને ઘણો રુચ્યો છે એ વાત એમાંથી પ્રસિદ્ધ થાય છે, એટલે આદર કરવા યોગ્ય છે, સંમત કરવા યોગ્ય છે, એમ થાય છે. બીજું કંઈક અન્ય મતમાં હોય એટલે બીજું ગડબડ હોય, પણ એ ગૌણ રાખવા યોગ્ય છે, એ નીકળી જશે એને. થોડીક ક્ષોભસમને હિસાબે ભૂલ રહી જાય છે, ક્ષોભસમની ભૂલ હોય છે. એટલે શું છે, આમાં ભૂલ બે પ્રકારે છે. એક ક્ષોભસમને કારણે ભૂલ, જ્ઞાનના ક્ષોભસમના અભાવ, ઓછું જાણપણું હોય, એને ખ્યાલ ન હોય સાચી વાતનો, એટલે એની રહેલી ભૂલ. અને એક શ્રદ્ધાથી ઊંધી શ્રદ્ધાથી થતી ભૂલ, ઊંધી શ્રદ્ધાની પકડ. આને શું છે, દર્શનમાં મંદ હોય છે, દર્શનમાં તીવ્ર નથી હોતો એવા જીવોને, પણ ક્ષોક્ષમ જ્ઞાનમાં પૂર્વે કોઈ એવા સંસ્કાર નાખ્યા હોય એટલે એ સંબંધીનો ઉઘાડ ન હોય. શું કે ગુરુદેવશ્રીએ દીક્ષા લીધી ત્યારે એમને ખબર નહોતી કે સાધુનું સ્વરૂપ કેવું હોય. ખબર હોય તો દીક્ષા ન લીધી હોત. ખબર પડ્યા પછી જેમ દીક્ષા છોડી, શું તો એ ક્ષોક્ષમ જ્ઞાનની ભૂલ છે. પણ આત્માર્થે પણ હું પૂરેપૂરો હતો, ખોજ હતી આત્માને. તો એ વખતનું જે આત્માર્થીપણું છે એ આદર કરવા યોગ્ય છે, એ સત્કારવા યોગ્ય છે, એ ભક્તિ કરવા યોગ્ય છે. કેમ થાનકવાસીમાં હતા એમ પ્રશ્ન ત્યાં ઉઠાવવા જેવો નથી, એમ લેવાનું છે. કેમ કે એક સૂક્ષ્મ જ્ઞાનની ભૂલ છે, નીકળી જતા વાર નથી લાગતી. એ ભૂલ ઉપર એની શ્રદ્ધાની પકડ નથી હોતી, પકડ ઉઠી ગઈ હોય છે. જેવું એને ખબર પડે કે નિર્દોષ માર્ગ આ છે અને નિર્દોષતા આમ પ્રાપ્ત થાય, તો એ તો નિર્દોષતાના કામી જીવો હોય છે, તરત જ છોડી દે છે. જેવી ખબર પડે કે આ સદોષ પ્રવૃત્તિ છે એટલે તરત જ છોડી દે છે, વાર નથી લાગતી. હા, જેનું ધ્યેય સાચું એને કોઈ ધ્યેય સંપ્રાપ્ત કરતા પહેલા વચ્ચે ભૂલ રહી જાય ક્ષોક્ષમ જ્ઞાનને, તો તે નીકળી જાય છે, એ રહેતી નથી, રહેવાની નથી. એ પરિસ્થિતિમાં એ રહેલી હોય છે, શું કે જે રહેવાની નથી એમ છે, કારણ કે એના ઉપરની એને પકડ જ નથી. જેને સર્વદોષથી મુક્ત થવું છે, પરિપૂર્ણ જેને મુક્ત થવું છે, એને કોઈ દોષનો ખ્યાલ આવે કે આ દોષ છે એટલે એને છોડતા શું વાર લાગે. ખ્યાલ નહોતો એટલા પૂરતો થઈ જતો હતો, છોડવાનો અભિપ્રાય તો ઊભો જ છે એનો. ખ્યાલ આવ્યો મૂકી દીધી વાત, એને મુકતા વાર ન લાગે. હવે એક વાક્ય લખે છે કે અખંડ આત્મધૂનના એકતાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે. વળી પોતપોતાની વાત લગે છે કે અખંડ આત્મધૂનનો એકતાર, એકતાર એટલે તૂટે નહીં, એનું નામ એકતાર કહે છે. અમારી ધૂન તૂટે નહીં, આત્મા સંબંધીની અમારી ધૂન છે એનો એક તાર પ્રવાહ ચાલે, ધારાવાહી પ્રવાહ ચાલે, એવી રીતે એ વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે. એટલે કે અમે આત્મામાં લીન રહી જઈએ એક તારથી, એવી અમારી આત્મદશા થઈ જાય ભજે તેની અત્યંત આતુરતા રહ્યા કરે છે. માત્ર સ્મરણ કરીએ છીએ એમને, એની આતુરતા રહ્યા કરે છે. અને બીજી બાજુથી અંદરની આવી બાજુ છે તો બહારમાં બીજી બાજુથી આવા ક્ષેત્ર, મુંબઈમાં બેઠા પત્ર લખે છે ને, આવા ક્ષેત્ર આવા લોક પ્રવાહ, વર્તમાન ચાલતો જે લોક પ્રવાહ એમાં અનેક પ્રકારની ચિત્ર વિચિત્રતા રહી છે, આવો લોક પ્રવાહ, આવા ઉપાધિ યોગ, પોતાને જે વ્યવસાય આદિમાં પડવું પડ્યું છે, અને બીજા તેવા તેવા પ્રકાર, એ જોઈને મૂર્છાવત થાય છે. વિચાર એ જોઈને વિચાર મૂર્છાવત થઈ જાય છે, એટલો આઘાત પહોંચે છે કે જાણે અમારો વિચાર મૂર્છા ખાઈ જાય છે. જેમ કોઈને આઘાત પહોંચે ને મૂર્છા ખાઈ જાય ને, ક્યાં અંદરની લાઈન ક્યાં બહારની પરિસ્થિતિ એમ કે છે. આવા મહાત્માઓ ચોથા કાળમાં હોય એ કોઈ ભૂલે ચૂકે આ પાંચમા કાળમાં આવી ચડ્યા, એના જેવી વાત થઈ છે. ખેર, ઈશ્વર ઈચ્છા, કુદરતને એવું મંજૂર હશે, સમાધાન કરી લઈએ છે, કુદરતને એ મંજૂર હશે, પ્રણામ પહોંચે એમ કરીને એ વાતને અહીંયા પત્ર પૂરો કર્યો છે. પત્રાંક 466માં હવે નિવૃત્તિ ક્ષેત્રે આવ્યા છે. પેટલાદથી પત્ર લખે છે. શ્રાવણ વદ 5મે એમ લખે છે કે થોડા દિવસ માટે મુક્ત થવું છે, નિવૃત્તિ ક્ષેત્રે જવું છે, પણ ક્યાં ક્યારે જવું એ નક્કી નથી. પણ ભાદરવા સુદમાં એટલે 15 દિવસમાં નિવૃત્તિનો જે વિચાર ચાલ્યો છે એ અનુસાર નિવૃત્તિમાં આવી ગયા છે. સુદ 6નો કાગળ પેટલાદનો છે, પછી ખંભાતનો કાગળ છે. પેટલાદથી ખંભાત ગયા છે, બધા બાજુ બાજુના જ ગામો છે. જેની પાસેથી ધર્મ માગવો તે પાયમાની પૂર્ણ ચોકસી કરવી, એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું, શું આમાં માર્ગદર્શન છે કે ગમે તેની પાસેથી ધર્મ માગવો અને ધર્મ પ્રાપ્તિ અર્થે ગમે તેના ગ્રંથો વાંચવાની, ગમે તેના વ્યાખ્યાનો સાંભળવા ને એમ કહે છે. જેની પાસેથી ધર્મ પ્રાપ્તિની ભાવના હોય અથવા ધર્મ પ્રાપ્તિને અર્થે વાંચન શ્રવણ કરવું હોય, તો સામે જેનું વાંચન શ્રવણ કરવું છે એ ધર્મ પાયમાં છે કે નહીં એની પૂરી ચોકસાઈ કરવી, ખાતરી કરવી, પરીક્ષા કરવી, ચોકસાઈ કરવી, એનો અર્થ છે કે પરીક્ષા કરવી, એ વાતને સ્થિર ચિત્તથી વિચારવું. સ્થિર ચિત્તથી એટલા માટે વિચારવું કે એમાં આત્માના હિત અને અહિત એવા પ્રયોજનનો સીધો સંબંધ છે. જો જીવ ઊંધી શ્રદ્ધા છે જેમની, એવા જીવોને સાંભળે છે તો એને પણ એ શ્રદ્ધાના સંસ્કાર લાગી જાય છે. આ વિષય ઉપર થોડીક આપણે ત્યાં તો ચર્ચા ચાલી એક વખત, સાહેબ આપણે ત્યાં વાંચન ચાલે છે, વાંચન ચાલે છે એમાં કાંઈ બધા જ્ઞાનીઓ તો છે નહીં, બધું સાંભળવું કે ન સાંભળવું, આ પ્રશ્ન ગુરુદેવની સમક્ષ ચર્ચા નીકળી. રાત્રિ ચર્ચામાં ચર્ચા ચાલેલી. જ્ઞાનીની આજ્ઞા એવી પ્રવૃત્તિ થતી હોય તો તે પ્રવૃત્તિમાં રહેવાનું મુમુક્ષુને અયોગ્ય નથી, અહિતકર નહીં થાય. પણ જ્ઞાનીની આજ્ઞા એ ચાલવું જોઈએ એમ વાત છે. કેમ કે એમાં કાંઈ વિચાર ભેદ થાય, એમાં કાંઈ સમજણ ફેર થાય તો એ જ્ઞાની પુરુષ પાસેથી એનું નિરાકરણ મળે છે. શું એટલા માટે વળી તે જીવોને જ્ઞાનીનો પુરુષનો સંસર્ગ સત્સંગ હોય છે, સમાગમ હોય છે, અંતરંગ પરિચય હોય છે, એટલે પણ એમને ભૂલ નીકળી જવાની ઘણી સંભાવના છે. અને તે સત્સંગ છે, કોઈ ધર્મોપદેશકની વાત નથી. મુમુક્ષુઓને પણ ખ્યાલ છે કે આ કોઈ ધર્મના ઉપદેશક નથી, પણ સાથે મળીને સત્સંગ કરવાની ભાવનાથી બધાને સાથે મળવાનું થાય છે, એ પ્રકાર છે. પણ કોઈ ધર્માત્મા તરીકે કોઈનો સ્વીકાર કરવો હોય તો આ વાત કોને લાગુ પડે છે કે કોઈ એક વ્યક્તિ વિશેષમાં ધર્માત્મા તરીકેનું સ્વીકૃતિ કરવી હોય, એ અંગેની ભક્તિ અને સમર્પણતા કરવી હોય, ત્યારે મુમુક્ષુ જીવે જેને પોતે જેના પ્રત્યે એ પ્રકારના પરિણામ કરવાના વિચાર કરે છે એની એને પરીક્ષા કરવી, ચોકસાઈ કરવી, ખાતરી કરવી એ એની ફરજ થઈ પડે છે. ઘણા જીવો માને છે, બીજા જીવો પણ માને છે, સારા સારા બુદ્ધિવાળા પણ માને છે, મોટા મોટા પંડિત પણ માને છે, જાણકાર માને છે, માટે જ્ઞાની છે એમ વિચારવા જેવું નથી. એણે પોતે પોતાની નજરથી સ્વતંત્રપણે એનો નિર્ણય કરવો ઘટે છે. જો એ સ્વતંત્રપણે નિર્ણય ન કરે તો એ બાબતમાં એને દરકાર નથી. જો ચોકસાઈ ન કરે, જો પરીક્ષા ન કરે, તો એણે એટલી દરકાર લીધી નથી. અને એ દરકાર નથી લીધી તો એને ઓળખાણ નહીં થાય. પરીક્ષા કરશે તો ઓળખાણ થશે. ઓળખાણ થશે તો જે બહુમાન આવશે એ વગર ઓળખાણે કોઈ વાર આવવાનું નથી. આ વખતે શ્રીમદજીના સમાજમાં એ પ્રશ્ન થોડો ચર્ચ્યો. એ લોકોનો તો એવો પ્રતિબંધ છે કે કૃપાળુ દેવ સિવાય કોઈને માને નહીં. શું તો પછી એ કૃપાળુ દેવને બરાબર પકડી રાખ્યા છે, માટે ઓળખીને પકડી રાખ્યા છે એમ ગણાય કે ન ગણાય? આ ત્યાં ખાટકોપરમાં એજન્ડા ઉપર પ્રશ્ન લીધો હતો. સાથે જ્યારે બેસીએ છીએ ત્યારે સ્પષ્ટ થવું જરૂરી છે. ઓળખાણ બીજી વાત છે. જલ્દી તો સંમત ન કરે માણસ. એવું હોય કાંઈ, આપણે તો કૃપાળુ દેવ આત્મજ્ઞાની છે, મહાપુરુષ છે, એટલે કેટલાક ગીથી આગળ માની લઈએ છીએ તો વળી વગર સમજે ઘણું માની લઈએ છીએ. શું પણ એમ નહીં, આ તો મહાપુરુષ અર્પણતા છે. અર્પણતા છે સમયની, શક્તિની, આર્થિક બાહ્ય પદાર્થોનું આપણે આ સમર્પણ છે. કે આપણે ઓળખતા નથી ને એમને એમ કરીએ છીએ એમ કેમ માનવું? શું નાની પુરુષ જ છે એમાં કાંઈ શંકાને સ્થાન નથી. પછી દ્રષ્ટાંત આપ્યો કે 2 લાખ રૂપિયાનો હીરો ખરીદો પ્રસિદ્ધ કોઈ નામાંકિત ઝવેરી પાસે, તો 2 લાખ રૂપિયા તમે ચૂકવો છો માટે તમે હીરાના જાણકાર છો, એ વાત બરાબર છે? હીરાના જાણકાર તો નથી, તો જાણકાર વગર 2 લાખ રૂપિયા જેવી રકમ તમે આપી દીધી કે વિશ્વાસ રાખીને આપી? વળી વધારે ચોકસાઈ કરવા માટે કોઈ જાણકાર હતા ઝવેરી, કોઈ સંબંધી ગવર્મેન્ટ વેલ્યુઅર, એમાંય પણ છે બજારની અંદર અત્યારે મુંબઈમાં તો એ પણ છે, ભાઈ જ્યારે આનું કિંમત કરી આપજો. શું એ રીતે પણ ચોકસાઈ કરી લીધી? પણ કોણે કરી? જાણકાર તરીકે કોણે કરી? બીજાએ કરી કે તમે કરી? એમાં પણ તમે બીજા ઉપર જ આધાર રાખ્યો છે. તમારું પોતાનું જ્ઞાન એની અંદર કામ નથી કરતું, એ વાત નક્કી થઈ. માટે પૈસા ચૂકવીએ છીએ માટે આપણને ખબર છે, એ વાત ખોટી છે. આ હીરો છે એટલી ખબર છે. કેટલી ખબર છે? એમ આ સત્પુરુષ છે એટલી ખબર છે, પણ કેવા સત્પુરુષ છે એ વાત તદ્દન બીજી છે. અને સત્પુરુષ છે એ વાત તદ્દન બીજી છે. આ સોનાનો દાગીનો છે એમ ખબર છે, પણ સોનાની પરખ જે હોય છે કસોટી ઉપર ઘસનારને સોનું કેવું હોય એ ખરીદનારને હોતી નથી. ભલે ખરીદનાર પૈસા આપે છે છતાં પણ એને એની પરખ નથી હોતી. પરખ બીજી ચીજ છે, આમાં ઓળખાણની વાત છે. ન્યાયથી બેસી વાત તો બરાબર છે, ઓળખાણ બીજી વાત છે. પણ એ વાત થોડી વિચારી ન હોય એટલે એમ લાગે કે આ એક નવી વાત છે કે જે આપણા પ્રયોજનને સીધે સીધી લાગુ પડે છે. એમાં કુદરતી 254 નંબરનો જે પત્ર ચાલ્યો ને એમાં એ વિષય ચાલ્યો હતો, બોલતો ચાલતા વિષય ઉપર એ વાત ચાલેલી. નિવાસીમાં પાને 289માં પાને છે. એમાં વચ્ચેથી અધિક શું કહીએ પછી પેરેગ્રાફ છે ને, અનંત કાળે એ જ માર્ગ છે. પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી. હવે બીજા કારણની હાનિ કરવી એટલે શું? કે એને મહાત્માના યોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. આ ઓળખવાની વાત આવી. સત્પુરુષના અલૌકિક સ્વરૂપને ઓળખવું, ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, એટલે વાત એના ઉપરથી ચાલે કે વિદ્યમાન સત્પુરુષ સજીવન મૂર્તિ કોઈ છે કે નહીં, એની તીવ્રતા કેટલી, એ સંબંધીની તીવ્રતા હોય તો એ સંબંધીને ઓળખવાની વૃત્તિ કામ કરે, અને તીવ્રતા હોય તો ઓળખાય, નહીતર ઓળખાય નહીં. એમણે લખ્યું છે એ વાત, તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું, ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે, જો ઓળખવાની પરમ તીવ્રતા હશે તો ઓળખાશે, નહીતર કે ઓળખવાની ઈચ્છા તો છે પણ ન ઓળખાય તો કે તીવ્રતા હોય તો ઓળખાય, તીવ્રતા ન હોય તો ન ઓળખાય. આ એક લીટીમાં પૂરેપૂરી લાઈન દોરી એમણે મૂકી દીધી છે. મુમુક્ષુના નેત્રો એટલે પાત્રતા, ઉત્કૃષ્ટ પાત્રતાવાળા જીવોને હું જ્ઞાન, નેત્રો એટલે જ્ઞાન, મહાત્માને ઓળખી લે છે. ગમે તે વેશમાં હોય, ગમે તે સંયોગમાં હોય, ગમે તે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવમાં હોય, એને ઓળખી લે છે. એના ઉપરથી એ વિષય થોડો વિસ્તારથી ચાલ્યો હતો. તો એ હા, હીરાની પરખ આવવી જોઈએ. પરખ આવે તો હીરો છે એમ ખબર પડે, અને એ બધા હીરાને ઓળખે, અને જેટલા હીરાનો હોય એને પણ ઓળખે, બરાબર કે નહીં? એક જ્ઞાનીને ઓળખે તે બીજા જ્ઞાનીઓને પણ ઓળખે, અને જે જ્ઞાનીઓ ન હોય એને પણ ઓળખે, એ બધું એમાંથી નીકળી જાય છે. અને એકવાર ઓળખે તો અવશ્ય એને એટલું બહુમાન આવે કે એ બહુમાન કરતાં એનો દર્શનમાં અત્યંત મંદપણાને પામે, અત્યંત હીનપણાને પામે, અશક્ત થાય, અને એને જ્ઞાન દશા પ્રાપ્ત થવાનો પ્રસંગ આવે. ભક્તિ કરતા કરતા કોઈ કોઈનું કામ કરે તો ક્યાં પ્રશ્ન છે? કોઈનું કોઈ કામ કરે તો પ્રશ્ન નથી. સાચી ભક્તિ કરનારો એમ સમજે છે કે પુરુષાર્થ તો મારે જ કરવાનો છે, સત્પુરુષ તો માર્ગ દર્શાવે છે, પણ એ માર્ગે ચાલવાનો પુરુષાર્થ તો મારે કરવાનો છે. એ વાત એને પોતાને ભક્તિ કરનારને લક્ષમાં હોય છે, એમ વાત છે. પોતાનો રસ્તો સાફ થાય છે, કેમ કે પાત્રતા વગર ઓળખાણ થતી નથી. ઉત્કૃષ્ટ પાત્રતાનો એ વિષય છે. જઘન્ય પાત્રતામાં બીજાને તો જ્ઞાની ન ઓળખાય, પણ જઘન્ય પાત્રતાવાળાને નથી ઓળખાતા. મધ્યમ પાત્રતાવાળામાં કોઈને ઓળખાય અને કોઈને ન ઓળખાય, એવા બે પ્રકાર છે. જ્યારે ઉત્કૃષ્ટ પાત્રતાવાળાને તે ઓળખાય છે, આવી સ્થિતિ છે. એ વાત એમણે 689માં જ્ઞાનીની વાણીની ચર્ચા કરી છે કે જ્ઞાનીની વાણી છે કે અજ્ઞાનીની વાણી છે. કેમ કે ઓળખાશે તો વાણી ઉપરથી ઓળખાશે, ચહેરા ઉપરથી ઓળખવાનો પ્રશ્ન છે નહીં. વાણીથી ભાષાની અભિવ્યક્તિ થાય છે, તેથી ભાવના, ભાવની અભિવ્યક્તિ થાય છે ભાષાથી. તો એ ભાષા ઉપરથી, વાણી ઉપરથી એમના ભાવોનો ઓળખ અથવા પરખ કરવાનો એક વચ્ચે નિમિત્ત છે, ભાષા છે અથવા વાણી છે. તો એનાથી વાણીની ચર્ચામાં એ વાત લીધી છે. એમણે મધ્યમવાળાને કોઈ ઓળખે, કોઈ ન પણ ઓળખે, ઉત્કૃષ્ટ પાત્ર મુમુક્ષુ છે એ ઓળખી લે છે. હાજી વાણી સ્પર્શે છે પાત્રતાવાળાને, વાણી સ્પર્શે છે, અને એ વાણી સ્પર્શે છે એટલે વાણી દ્વારા વ્યક્ત થતા ભાવોની જે અપૂર્વતા, એ અપૂર્વતા ભાસે છે. એ પણ એનું એક વાણીની અપૂર્વતાનું લક્ષણ લીધું છે. છે તો ભાવોની અપૂર્વતા, પણ એનો ઉપચાર વાણી ઉપર થાય છે કે આ વાણી પણ અપૂર્વ છે. એટલે એમણે આત્મસિદ્ધિમાં પણ એ વાત લીધી કે અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. જે જ્ઞાની સદગુરુ છે એની વાણી અપૂર્વ હોય છે, અને એ અપૂર્વ વાણીને પરમ શ્રુત કહેવામાં આવે છે. એમાં પારિગ્રાફના નંબર આપ્યા છે, 6, 9 નંબર આપ્યા છે. બીજો, જેની પાસેથી ધર્મ માગવો તેવા પૂર્ણ જ્ઞાનીનું, એટલે પૂર્ણ એટલે યથાર્થ જ્ઞાનીનું, સાચા જ્ઞાનીનું. પૂર્ણ જ્ઞાની એટલે કેવળ જ્ઞાની નહીં, પણ સાચા જ્ઞાનીનું, માર્ગાનુસારી નહીં, તેવા સાચા જ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે, જો ઓળખાણ શબ્દ લીધો, એની ઓળખાણ જીવને થઈ હોય ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરવો. જો આ જ્ઞાની પુરુષ છે એમ ઓળખાણ થાય તો અવશ્ય એનો સત્સંગ કરવો, અને સત્સંગ થાય અને સત્સંગ મળે, એ સત્સંગ ઈચ્છવો એ તો ઈચ્છવાની વાત થઈ, પણ થાય એટલે કે સત્સંગ પ્રાપ્ત થાય તો તે પૂર્ણ પુણ્યોદય સમજવો. એ વખતે એમ સમજવું કે આ જીવના ધન્ય ભાગ્ય છે કે આવા જ્ઞાની પુરુષનો સત્સંગ પ્રાપ્ત થાય છે, એને પૂરેપૂરો પુણ્યોદય સમજવો. જગતના સર્વ પ્રકારના પુણ્યોદયથી આ એક વિલક્ષણ પ્રકારનો પુણ્યોદય છે કે જેમાં જ્ઞાની પુરુષનો સત્સંગ પ્રાપ્ત થાય છે. બીજું બધું મળે છે, આ એક ચીજ જગતમાં દુર્લભમાં દુર્લભ છે એમ ધ્યાન ખેંચ્યું છે. તે સત્સંગમાં તેવા પરમ જ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષાબોધ ગ્રહણ કરવો, એવો સત્સંગ પ્રાપ્ત થાય ત્યારે તે સત્સંગમાં તેવા પરમ જ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષાબોધ ગ્રહણ કરવો, એટલે જે કાંઈ શિક્ષા આપે છે, શિખામણ આપે છે, ઉપદેશ આપે છે, એ પોતે ગ્રહણ કરવો. માત્ર સાંભળી લેવો એમ નહીં, ધારણા કરી લેવો એમ નહીં, અથવા નથી સમજાતો માટે સમજી લેવો એમ નહીં, પણ ગ્રહણ કરી લેવો. સમજવું અને ગ્રહણ કરવું એ વચ્ચે ફરક છે. સમજણની અંદર પરલક્ષી સમજણમાં સમજણ થાય છે, એનો દેખાવ સાચી સમજણ જેવો હોય છે, પણ એ સમજણ ખરેખર સમજણ હોતી નથી. એ ગેરસમજણમાં, નાની સમજણમાં કાંઈ ખાસ ફરક નથી. પણ જે ગ્રહણ કરે છે એ સમજે છે, એ ગ્રહણ કરે છે, યથાર્થ સમજે છે, તે ગ્રહણ કર્યા વિના રહેતા નથી. કેમ કે ગ્રહણ કરવાને અર્થે સમજો છે. સમજો છે શું કરવા? ગ્રહણ કરવાને અર્થે સમજો છે, તો સમજો ને ગ્રહણ ન કરે એ વાત એને બનતી નથી. એને તરત જ ખ્યાલ આવે છે મારે ગ્રહણ કરવાની છે આ વાત, માત્ર કંઈ સમજણમાં રાખવાની વાત નથી આ, એમ છે. પરિણામની સાથે ભણાઈ જાય છે, અથવા તે સમજણનો અમલ કરવાનો પ્રયત્ન ચાલુ થઈ જાય છે. જે સમજણ થઈ છે એ સમજણને ગ્રહણ કરવા માટેનો એનો પુરુષાર્થ છે, એનો ઉદ્યમ છે, એ ચાલુ થઈ જાય છે. જ્યારે પેલા પરલક્ષી સમજણવાળાને સમજણ થઈ એટલે હું સમજાઈ ગયું, મને ખબર છે, મને સમજાણું તો ખરું, આ પરિસ્થિતિમાં એ આવી જાય છે. પરમ જ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષાબોધ ગ્રહણ કરવો, કે જેથી શિક્ષાબોધ ગ્રહણ કરવો એટલે કે એનું ફળ આવે છે કે જેથી કદાગ્રહ, મતમતાંતર, વિશ્વાસઘાત અને અસત વચન એ આદિનો તિરસ્કાર થાય અર્થાત તેનું ગ્રહણ કરવું થાય નહીં. શું કહે છે કે જેને લઈને કદાગ્ર ધર્મ સંબંધી નો પોતાની માન્યતાનો આગ્રહ, ધર્મ સંબંધી પોતે કાંઈ પણ માન્યતા પકડી રાખી હોય, પૂર્વગ્રહ હોય, એ ન છૂટે ત્યારે એને કદાગ્રહ કહેવામાં આવે છે. ભૂતકાળની માન્યતા ન છૂટે એને કદાગ્રહ કહે છે. મતમતાંતર એટલે ખંડન મંડનની પ્રવૃત્તિમાં આવી જાય છે, એ પ્રકાર પણ જ્ઞાની પુરુષના ઉપદેશને પ્રાપ્ત હોય એ જીવને ખંડન મંડનની પ્રવૃત્તિમાં આવતા નથી. વિશ્વાસઘાત, બીજા પ્રત્યે વિશ્વાસ જેણે જેને મૂક્યો હોય એ વિશ્વાસનો ગેરલાભ લેવાય છે ત્યારે એને વિશ્વાસઘાત કહેવામાં આવે છે. એવો વિશ્વાસઘાત, કેમ કે પરસ્પર ધર્મના ક્ષેત્રમાં આવેલા જીવો વિશ્વસનીય હોય છે કે ભાઈ આ પણ ધર્મ કરવા આવ્યા છે, આ પણ ધર્મ કરવા આવ્યા છે, તો સારા માણસો અહીંયા જ બધા આવે, ધર્મ કરવાના ઈચ્છુક જ બધા આવે, એટલે એના ઉપર વિશ્વાસ રાખે. એ વિશ્વાસની વિરુદ્ધ પ્રવૃત્તિ થાય, વિશ્વાસનો ઘાત થાય એવી કોઈ પ્રવૃત્તિ થાય એ જ્ઞાની પુરુષના શિક્ષાબોધવાળાને બનતું નથી. એમ કહેવું છે જેને જ્ઞાની પુરુષમાંથી શિક્ષા ગ્રહણ કરી છે એને એ પ્રકાર આવતો નથી. અને અસત વચન એટલે ખોટું બોલે, ખોટી વાત કરે એ આદિનો તિરસ્કાર થાય, એવા પ્રકારના પરિણામ છૂટી જાય અથવા એને ગ્રહણ કરે નહીં. મતનો આગ્રહ મૂકી દેવો, મત છે એને જાણવો પણ એનો આગ્રહ રાખવો એ બીજી વાત છે, એનો આગ્રહ મૂકી દેવો એમ વાત છે. દિગંબરનો આગ્રહ રાખવો કે ન રાખવો ધીરુભાઈ? હે, દિગંબરનો આગ્રહ રાખવા વાળાએ શું કર્યું? અરિયંત ભગવાનની સ્થાપનાનો નિષેધ કર્યો. અમે દિગંબર છીએ, અમારા દિગંબરમાં આવું ચાલે છે નહીં. એ લોકોને એમ કહેવું હતું કે વર્તમાનની સ્થાપના થાય, ભવિષ્યની સ્થાપના ન થાય. ના, થઈ ગયેલાની સ્થાપના થાય. પ્રથમ સિમંદર ભગવાનની સ્થાપના થઈ સોનગઢમાં ત્યારે વિરોધ કર્યો હતો દિગંબરોએ, કે જે થઈ ગયા હોય ને એની સ્થાપના થાય, વર્તમાનને ન કરાય. પછી વળી ટાઢું પીડ્યું અને કુદરતી બયાના વગેરેમાં 400-500 વર્ષ જૂના પ્રતિમા નીકળ્યા. હવે આ બીજો પ્રસંગ આવ્યો ભાવિ તીર્થંકરનો, તો કે વર્તમાનનો ને ભૂતકાળ ના થાય, ભાવિના ન થાય. શું કુદરતી આપણી પાસે પુસ્તક હતો એમાં શાંતિ સાગરજી આચાર્ય અને શ્રેયાંશ પ્રસાદજી શાંતિ પ્રસાદજીના સાનિધ્યમાં મધ્યપ્રદેશની અંદર 324 ભગવાનની સ્થાપના થયેલી, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળની. એમાં પાછો સાહુ શાંતિ પ્રસાદનો ફોટો હતો, શ્રીમંત માણસ હોય તો એનો ફોટો હોય ને, અને એમાં એમ લખ્યું હતું કે આ તો અમારું ગૌરવ છે કે મેં ભવિષ્યના 24 તીર્થંકરોની સ્થાપના કરીએ છીએ, જે કોઈ નથી કરતું એવું અમે કરીએ છીએ, અમારું ગૌરવ છે. એટલે શ્રેયાંશ પ્રસાદજીને વંચાયું, વાંચો, આ તો તમારું જ કામ છે. એમના ભાઈ થાય, નાના ભાઈ સગા નાના ભાઈ થાય પણ લૌકિકમાં એ આગળ હતા શાંતિ પ્રસાદ, શ્રેયાંશ પ્રસાદ બહુ આગળ નહોતા. નામ એનું હતું વધારે, મોટા તો શ્રેયાંશ પ્રસાદ છે. એનું છે ભારે પુરાવો છે આ લોકોને. બીજો એક પુરાવો, પુરાણની અંદર શાસ્ત્રનો શ્લોક છે આચાર્ય મહારાજનો, કે ભરત મહારાજાએ 324ની સ્થાપના કરેલી, કૈલાસ પર્વત ઉપર કરી હતી, એ શ્લોકમાં છે. પાછો એનો માધ્યમક સંસ્કૃતમાં પાછો આચાર્ય મહારાજનો શ્લોક છે, એમ નથી કે કોઈ કથા જોડેલી છે એવું નથી, ખુદ આચાર્ય દેવે લખેલું છે. ત્યારે તો 25 તીર્થંકર થયેલા. ભરત મહારાજાએ જ્યારે સ્થાપના કરેલી ત્યારે આ 48 થયેલા એમ નહીં, 25 જ થયેલા. અને વર્તમાનમાં એક ઋષભદેવ ભગવાન એક જ થયેલા. હજી આ 24 એના 23 બાકી હતા અને આવતીના 24 બાકી હતા. શું એમ 47 બાકી હતા તો એ 47ની કરી હતી સ્થાપના. એક શ્લોક મળે છે આખો પુરાણમાંથી અને આચાર્યનું રચેલું પુરાણ છે. આ તો બધો શાસ્ત્રોક્ત વિષય છે અને અનેક શાસ્ત્રોમાંથી આ વિષય ચાલ્યો છે, માટે એ બધું સમજી વિચારીને કરવામાં આવે છે. એથી કોઈ વિરુદ્ધ વાત શાસ્ત્રમાં હોય તો તમે દર્શાવો. આપણે હજી જગ્યા ખુલી છે કે આવું ન હોય એવું ક્યાંય વિધાન છે? છે, એનું વિધાન છે. ન હોવાનું વિધાન છે તો બે પરસ્પર વિધાન તો, વિરુદ્ધ વિરાજ વિધાન તો સત્શાસ્ત્રોમાં હોઈ શકે નહીં. કેવી રીતે નીકળે ખ્યાલ તો આવી ગયો હતો. એ લોકો બહુ ઊંડા ઉતરેલા છે ને એમને મધરથી કોઈ વાત ઉપાડી લે છે એવું નથી. પૂરો વિચાર કરીને આ બધી વાતો થઈ છે, ખ્યાલ તો આવી ગયો. પણ હવે કદાગ્રહ છે, આગ્રહ છે, એ જુદી વસ્તુ થઈ જાય છે. શું આગમ વિરુદ્ધ પછી તો ના પાડતા હતા કે આગમ વિરુદ્ધ નથી, પણ આગમમાં આધાર મળતો નથી. આગમના આધારે બતાવ્યા, પછી તો કઈ વાત નહોતી. પછી સમાધાન કરવાની વાત હતી. પછી આપણે સમાધાન કરીએ, બાંધછોડ કરીએ. બાંધછોડમાં ભાઈ તમે ઘાતકી ખંડ કાઢી નાખો, પેલા કે મહાવિદે કાઢી નાખો. મહાવિદેશ ઘાતકી ખંડ એટલી વાત આપણે લખી છે ભાવિમાં. તો કે મહાવિદે કાઢી નાખો. મહાવિદે તો જૈન શાસ્ત્રોમાં છે. જૈન શાસ્ત્ર સિવાય મહાવિદે ક્ષેત્રનો ઉલ્લેખ ક્યાંય નથી. જૈનોએ તો એનો નિષેધ ન કરવો જોઈએ, છતાં પણ ચાલો કાઢ્યું. તમે એ રીતે પણ શાંત થતા હોય એમ તો કે હવે ઘાતકી ખંડ કાઢી નાખો. એટલે અમે એમ કહ્યું કે ભાઈ હવે જો અમે કાઢી નાખશું તો વળી ત્રીજી વાત કંઈક આવશે. માટે આ કોઈ વાત કરવાની પદ્ધતિ નથી. તમે જે વાત કરો એ પહેલેથી સમજીને કરો કે આપણે સમાધાન કેમ કરવું છે. અમે સ્વીકારી લઈએ એટલે વળી નવી શરત આવે, વળી સ્વીકારી લઈએ એટલે વળી નવી શરત આવે. આ તો એના જેવી વાત થશે. એવી રીતે તો અમે કોઈ તમારી સાથે સમાધાન કેવી રીતે કરીએ? આ પદ્ધતિ જ બરાબર નથી. પછી છોડી દીધું વગર સમાધાન આવી ગયા. ત્યાં સુધી વાત પહોંચી હતી, શ્રી હાંસ પ્રસાદ આવ્યા ત્યારે ત્યાં સુધી વાત પહોંચી હતી. સમજણ વગર તો ગમે એ વાત કોઈ ગમે તે કરી શકે છે. સમજણ કરે કે સમજીને જાણી બુજીને કરે તો કોઈ સ્વતંત્ર છે ગમે તે વાત કરતા. આપણે તો એટલો વિષય વિચારવો છે કે જે મતનો આગ્રહ છે એ શેમાંથી થાય છે? કે અમે દિગંબર છે, અમે મૂળ દિગંબર છે. માટે અમારું કેવું તમારે માનવું જોઈએ? કેમ કે તમે મૂળ દિગંબર નથી, એ મતનો આગ્રહ છે, દિગંબર મતનો આગ્રહ છે એમ કે છે. ક્યાંથી ક્યાંથી દોષ જન્મે છે? મતાગ્રહમાંથી દોષ જન્મે છે. એ કેવી રીતે જન્મે છે એક દૃષ્ટાંતથી વિચારવું છે. ટીકા ટિપ્પણીનો વિષય નથી. શું થાય છે એની અંદર, ભૂલ કેવી રીતે થાય છે? એવી જ રીતે થાય. અમે કાનજી સ્વામીવાળા મૂળ, તમે નવા આવેલા. અમે તો પહેલેથી છીએ, અમે તો મૂળ છીએ, અમે તો જૂના છે, અમારા બાપ દાદાના વખતના છે. શું આ નવા આવેલા છે? આમાં એવું નથી ચાલતું. આમાં કાલનો આવેલો પામી જાય અને જૂના બધા રહી જાય એવી વાત છે. અને આવી ભૂલ કરે તો રખડતા રહી જાય એવી પરિસ્થિતિ થાય. એટલે આમાં નવા જૂનાનો પ્રશ્ન નથી, આમાં મૂળ ઉત્તરનો પ્રશ્ન નથી. ધર્મ એવી ચીજ છે કે જે કરે તે પામે, ન કરે તે ન પામે. સીધી સીધી વાત છે. અમદાવાદમાં હમણાં એક મૂળ દિગંબર મળ્યા, ચર્ચા કરવી છે તમારી સાથે. બેઠા હતા અડધી કલાક પોણી કલાક બેઠા હતા. એક દિવસ સાંભળવા આવેલા, થોડું વાંચ્યું વિચાર્યું હોય ધાર્મિક વિષય ઉપર. પહેલા કે તમે બ્રાહ્મણ એમ કે લોકો છે ધર્મ પરિવર્તન કરે છે. ગૌતમ સ્વામી પણ બ્રાહ્મણ હતા અને ધર્મ પરિવર્તન કર્યું હતું. એટલે ધર્મ પરિવર્તન કરવાનું બ્રાહ્મણોની અંદર પણ એમ કે એક પ્રકૃતિગત સ્વભાવગત છે એ જાતિમાં. તમે પણ બ્રાહ્મણ લાગો છો અને ધર્મ પરિવર્તન કર્યું લાગે છે. ના ના, હું બ્રાહ્મણ નથી પણ હું પણ વૈશ્ય છું. એટલે એમ કે એ તો ધર્મ પરિવર્તન કર્યું કંઈ મોટી વાત નથી, એ તો બ્રાહ્મણો ઘણા કરે છે. પણ હવે હું એ તો હશે કોઈ, હું તો વૈશ્ય છું કીધું. બ્રાહ્મણ જાતિથી બ્રાહ્મણ નથી કીધું. એટલે પહેલાં તો એની એક ગણતરી હતી, એમાં થોડો ફેર પડ્યો કે ભાઈ બ્રાહ્મણ હોય ને ધર્મ પરિવર્તન કરે, એમાં જૈન થઈ ગયા એટલે હું થઈ ગયો એમ. શું પછી શ્રદ્ધા એમ કે કોઈ ગુણની પર્યાય નથી, આત્માની પર્યાય છે. એવા બધે પોતાની મેળે શાસ્ત્રો વાંચ્યા હોય એટલે અનેક રીતે કલ્પનાથી વિચાર્યું હોય એવું લાગે. હા, પુણ્યને ઉપાદેય ન કહો તે બરાબર છે. શું પણ બહુ પુણ્ય કીરા પુંજથી મનુષ્ય થાય છે માણસ, ત્યારે તો એ સારી રીતે ધર્મ સાધી શકે છે. માટે પુણ્યને હે ન કહો, પણ પુણ્યને ભલે ઉપાદેય ન કહો. એ વાત તો મને ઠીક લાગે છે કે આપણે ઉપાદેય ન કરીએ, પણ હે કહીએ તો એમાં તિરસ્કાર વૃત્તિ આવી જાય છે. તિરસ્કાર વૃત્તિ તો યોગ્ય નથી એમ કે વાત એવું છે કે એમાં મલિનતા છે એનું કારણ એ છે. એનું હેયપણાનું કારણ મલિનતા છે, એમાં દુઃખ છે અને આત્માના સ્વભાવથી વિપરીતતા છે, વિરુદ્ધતા છે. એટલે એનું હેયપણું શાસ્ત્રની અંદર આવે છે. અને સમયસાર મૂળ દિગંબર હતા, સમયસારમાં પુણ્ય પાપ અધિકારમાં અને કુશીલ કહ્યું છે એમને ખબર હતી. હા, એ કુશીલ કેમ કહ્યું એ મને નથી બરાબર લાગતો, તો આચાર્ય દેવે કહ્યું છે. આચાર્ય દેવે કહ્યું છે અને આપણે તો જૈન આચાર્યોના આધાર તો સ્વીકારવા જોઈએ. અમુક વર્ષ પછીના આચાર્યોમાં આમ હતું ને પછીના પહેલાંના આચાર્યોમાં આમ હતું ને આમ હતું ને. આ તો પુરાણા આચાર્ય છે. અને કોઈ પણ સમયના આચાર્ય હોય, ભાવલિંગી સંત હોય, એટલું જ વિચારવાનું રહે છે. સમયનો વિચાર કરવાનો રહેતો નથી. પણ કેવી કેવી રીતે પોતાના અભિપ્રાય સાથે કોઈ વાત ન મળતી હોય અને એ અભિપ્રાયનો આગ્રહ થાય તો કેવા કેવા પ્રકાર આગ્રહના ઉત્પન્ન થાય છે, આ તો એક સમજવા માટેનો વિષય છે. આવી રીતે આગ્રહ જીવને થાય છે. મૂળમાં એ વાત હોય છે કે અમે મૂળ દિગંબર, આ બધા તો પાછળથી કન્વર્ટ થયેલા છે, અમે મૂળ દિગંબર છીએ. આ એમાંથી અનેક પ્રકારના દોષની ઉત્પત્તિ થાય છે. એ આચાર્યનો પણ નિષેધ કરી બેસે, અરિયંતનો પણ નિષેધ કરી બેસે, ક્યારે કોનો નિષેધ કરી બેસે કાંઈ કહેવાય. જ્ઞાની પુરુષોનો પણ નિષેધ કરે છે. એટલે મતનો આગ્રહ મૂકી દેવો એમ કહે છે. આગ્રહ મૂકી દેવો એમાં શું એક વિશેષતા થાય છે કે કોઈ ન માનતા હોય સાચી વાતને, અથવા સાચા મતને ન સ્વીકારતા હોય, ત્યારે એને એમ થાય કે ભાઈ એની કોઈ યોગ્યતા એવી છે અને એનું ફળ તો એને જ મળવાનું છે, પોતાને તો કાંઈ મળવાનું નથી, મારે એના માટે શું આગ્રહ રાખવો. છોડી દો વાતને. શું આત્માનો ધર્મ આત્મામાં છે. આત્માનો જે ધર્મ છે એ આત્માની બહાર નથી. એટલે આત્માની બહાર આત્માનો ધર્મ કરવાનો કોઈ પ્રકાર નથી કે આત્માનો ધર્મ આત્માની બહાર કરીએ જેથી કાંઈ બીજી ગડબડ ઊભી થાય. આત્માનો ધર્મ આત્મામાં છે, આત્મત્વ પ્રાપ્ત પુરુષનો બોધેલો ધર્મ છે, તે આત્મતા માર્ગરૂપ હોય છે. જેણે આત્માપણું પ્રાપ્ત કર્યું એવા પુરુષે એ ધર્મ બોધ્યો તો એમાં આત્માપણું, એમાં આત્માપણું પ્રાપ્ત થાય એવો માર્ગ હોય છે. એવા માર્ગ રૂપે આત્માપણું પ્રાપ્ત થાય એવા ઉપાય રૂપે એ હોય છે. માર્ગ એટલે ઉપાય, એવા ઉપાય રૂપે એ ધર્મ હોય છે અને એ ઉપાયને અંગીકાર કરવો આત્મહિત માટે. બાકીના માર્ગમાં કે માર્ગના મતમાં પડવું નહીં. આત્મહિત થાય એ સિવાયના માર્ગમાં કે મતમાં ક્યાંય પડવું નહીં. અહિત કરવું હોય તો બીજી વાત છે, નહીંતર પડવા જેવું નથી. એ રીતે એ વાત અહીંયા પૂરી કરી છે.
ભગવાન કૃપાળો કહાન ગુરુદેવ.